એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા કવિની દુનિયામાં ઉતરી રહ્યા છીએ જેમણે, ખબર છે, અમેરિકા જ્યારે ઘડાઈ રહ્યું હતું ત્યારે એના આત્માને શબ્દો આપવાનો પ્રયાસ કર્યો. હું વાત કરી રહી છું વોલ્ટ વિટમેનની.
હા, વોલ્ટ વિટમેન અમેરિકન બાર્ડ તરીકે પણ ઓળખાયા.
બરાબર.
વોલ્ટ વિટમેન એટલે 1819 થી 1892 એ માત્ર કવિ નહોતા પણ એમ કહી શકાય કે દ્રષ્ટા હતા. એમનો એક મોટો ઉદ્દેશ્ય હતો.
શું ઉદ્દેશ્ય?
એટલે એક એવો દેશ જે યુવાન હતો, સતત બદલાતો હતો અને અંદર અંદર ઘણા વિરોધાભાસો હતા, એવા અમેરિકા માટે એક અવાજ શોધવો. એક એવો અવાજ જે બધાને જોડે, જે ખરા અર્થમાં લોકશાહી હોય.
અને એમના આ પ્રયાસે જ અમેરિકન સાહિત્યનો પાયો નાખ્યો એમ કહેવાય છે, ખરું ને?
ચોક્કસ, એમ કહીએ તો જરાય ખોટું નથી.
તો આજે આપણો હેતુ એ જ છે, વિટમેનનું જીવન કેવું રહ્યું, એમની કવિતામાં શું નવું હતું, શું ક્રાંતિકારી હતું અને એમના વિચારો આજે પણ કેમ મહત્વના છે, એ બધું જ જરા ઊંડાણથી સમજીએ. ચાલો શરૂ કરીએ.
બિલકુલ. પણ એમને સમજવા માટે પહેલા એ સમયનું અમેરિકા કેવું હતું એ જોવું પડે.
હા, એ જરૂરી છે.
વિટમેન જન્મ્યા 1819માં. અમેરિકા ત્યારે માંડ 40-50 વર્ષ જૂનું પ્રજાસત્તાક હતું. જેમ્સ મન્રો રાષ્ટ્રપતિ હતા. એ સમયને સારા ભાવનાઓનો યુગ એટલે કે એરા ઓફ ગુડ ફિલિંગ્સ કહેવાતો.
અચ્છા, પણ એવું કેમ? બધું સારું હતું?
દેખીતી રીતે ઉપરથી શાંતિ લાગતી હતી પણ અંદરખાને ગુલામી જેવો સળગતો પ્રશ્ન તો હતો જ.
હા, એ તણાવ તો હશે જ.
અને દેશ પશ્ચિમ તરફ વિસ્તરી રહ્યો હતો પણ સાથે 1819માં આર્થિક મંદી પણ આવેલી. મિઝોરી રાજ્યને સંઘમાં લેવું કે નહીં, ગુલામી સાથે કે વગર, એના પર ભારે ચર્ચાઓ ચાલતી, એટલે સ્થિતિ જટિલ હતી.
અને ટેકનોલોજી પણ બદલાઈ રહી હતી. નહીં, પેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત, નોયરો, રેલમાર્ગો.
બરાબર. દેશ જાણે કે એક નવી દિશા પકડી રહ્યો હતો. આ બધાની વચ્ચે વિટમેન મોટા થયા. એમનો પોતાનો વારસો પણ ડચ અને અંગ્રેજી હતો.
એટલે કદાચ એ મિશ્ર વારસાની અસર પણ એમના વ્યક્તિત્વ પર પડી હોય, વિવિધતાને સ્વીકારવાની.
બની શકે. એમનું વ્યક્તિત્વ જ એવું હતું જે ઘણું બધું સમાવી લે. અને એ સમયનું બૌદ્ધિક વાતાવરણ પણ જોરદાર હતું. અમેરિકન રોમેન્ટિસિઝમ અને ખાસ તો ટ્રાન્સેન્ડેન્ટલિઝમનો પ્રભાવ હતો.
રાલ્ફ વોલ્ડો ઇમર્સન અને હેનરી ડેવિડ થોરો જેવા વિચારકો.
હા, બિલકુલ. એ લોકો વ્યક્તિની આંતરિક શક્તિ, પ્રકૃતિ સાથેના જોડાણ અને પરંપરાના બંધનો તોડવાની વાતો કરતા હતા.
અને ઇમર્સને તો પેલો પ્રખ્યાત નિબંધ લખ્યો હતો, ધ પોએટ, 1844માં. એમાં એમણે કહ્યું હતું કે અમેરિકાને પોતાનો અસલ કવિ જોઈએ છે, યુરોપની નકલ નહીં.
ચોક્કસ. અને લાગે છે કે વિટમેને આ વાત બરાબર પકડી લીધી. ઇમર્સનનો એમના પર ઊંડો પ્રભાવ હતો.
તે સમયે બીજા અમેરિકન લેખકો કોણ હતા? લોંગફેલો જેવા પરંપરાગત કવિઓ તો હતા જ.
હા, લોંગફેલો ખૂબ લોકપ્રિય હતા પણ એમની શૈલી ખૂબ શિષ્ટ, પરંપરાગત હતી. યુરોપિયન પ્રભાવ હતો. જ્યારે પો, મેલવિલ, હોથોર્ન જેવા લેખકો કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
અને એમિલી ડિકિન્સન, એ પણ લગભગ એ જ સમયમાં હતા ને?
હા, પણ એમની દુનિયા અને કવિતા સાવ અલગ, વધુ અંગત, સંક્ષિપ્ત. વિટમેન જાણે ખુલ્લા મેદાનમાં બધાને સંભળાય એમ ગાતા હતા.
ટેકનોલોજીની વાત કરીએ તો રેલરોડ, ટેલિગ્રાફ, ફોટોગ્રાફી, મોટા અખબારો, આ બધાની શું અસર હતી?
વિટમેને આ બધાને અપનાવ્યા. એમની કવિતામાં તમને શહેરની ગતિ, રેલગાડીનો ધબકાર સુદ્ધા સંભળાશે. એ નવા જમાનાના કવિ હતા.
અને રાજકીય ઘટનાઓ, મેક્સિકન અમેરિકન યુદ્ધ, કેલિફોર્નિયા ગોલ્ડ રશ, ગુલામી વિરોધી આંદોલન અને ખાસ તો ગૃહયુદ્ધ, આ બધાની એમના પર કેવી અસર થઈ?
ખૂબ ઊંડી અસર, ખાસ કરીને ગૃહયુદ્ધની. એનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જોડવાનો હતો, ભાગલા પાડવાનો નહીં. અને ગૃહયુદ્ધે આ જરૂરિયાત વધુ સ્પષ્ટ કરી દીધી.
તો એમના શરૂઆતના જીવન વિશે થોડી વાત કરીએ. જન્મ લોંગ આઇલેન્ડમાં પણ મોટા થયા બ્રુકલિનમાં.
હા, કુટુંબ મધ્યમ વર્ગીય. પિતા સુથાર, ખેડૂત, ક્યારેક જમીનના સોદા પણ કરે પણ આર્થિક સંઘર્ષ રહેતો. 9 ભાઈ બહેનોમાં એ બીજા.
અને માતા?
માતા લુઈસા ડચ મૂળના હતા. કહેવાય છે કે વાર્તાઓ સરસ કહેતા. કદાચ વાર્તા કહેવાની અને લોકો સાથે જોડાવાની કળા વિટમેનને ત્યાંથી મળી હોય.
અને ભણતર, મેં સાંભળ્યું છે કે એમનું ઔપચારિક શિક્ષણ બહુ લાંબુ નહોતું ચાલ્યું.
ના, 11 વર્ષની ઉંમરે જ શાળા છોડી દીધી. પણ એમનું ખરું શિક્ષણ તો પછી શરૂ થયું.
ક્યાં?
બ્રુકલિન અને મેનહટનની શેરીઓમાં પ્રિન્ટિંગ પ્રેસમાં એપ્રેન્ટિસ તરીકે. થોડો સમય લોંગ આઇલેન્ડમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું. આ બધા અનુભવોએ એમને સામાન્ય માણસના જીવન, શહેરની ધમાલ, લોકશાહીને નજીકથી જોવાનો મોકો આપ્યો.
એટલે આ બધો અનુભવ જ એમની કવિતાનો આધાર બન્યો?
ચોક્કસ. પછી પત્રકારત્વમાં આવ્યા, ઘણા અખબારોમાં કામ કર્યું, બ્રુકલિન ઈગલના સંપાદક પણ રહ્યા.
એમના વિચારો કેવા હતા?
એ સમય મુજબ ઘણા પ્રગતિશીલ. કામદારોના હક, ઇમિગ્રન્ટ્સના અધિકાર, ગુલામીના વિસ્તરણનો વિરોધ, આ બધું એમના લખાણોમાં આવતું. એટલે જ 1848માં એમને ઈગલમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
અચ્છા, પછી એ ન્યૂ ઓર્લિયન્સ ગયેલા ખરું?
હા, થોડા સમય માટે 1848માં. એ પ્રવાસે એમને દક્ષિણની સંસ્કૃતિ અને મિસિસિપી નદીનો અનુભવ કરાવ્યો. અમેરિકાની વિવિધતા અને વિરોધાભાસોની સમજ ઊંડી થઈ.
ન્યૂયોર્ક પાછા આવીને શું કર્યું?
પત્રકારત્વ ચાલુ રાખ્યું. પણ હવે એમના મનમાં કંઈક મોટું આકાર લઈ રહ્યું હતું. એ ગુપ્ત રીતે પોતાની ક્રાંતિકારી કવિતાઓ લખી રહ્યા હતા. આ સમયને એમણે પાછળથી લાંબી પૂર્વ ભૂમિકા કહી.
લાંબી પૂર્વ ભૂમિકા એટલે તૈયારીનો સમય.
હા, વર્ષોની તૈયારી. આ દરમિયાન એમણે હોમર, શેક્સપિયર, બાઇબલ અને ખાસ તો ઇમર્સનને ખૂબ વાંચ્યા.
અને પછી 1855 લીવ્સ ઓફ ગ્રાસ.
બરાબર, પોતાના પૈસે છપાવેલી પહેલી આવૃત્તિ. ફક્ત 12 કવિતાઓ, કોઈના શીર્ષક વગર. કોઈને કલ્પના નહોતી કે આ પુસ્તક શું ધમાલ મચાવશે.
એની શૈલી જ સાવ અલગ હતી એમ કહેવાય છે. મુક્ત છંદ, એ શું છે?
મુક્ત છંદ એટલે ફ્રી વર્ડ્સ. કોઈ નિશ્ચિત માપ, મીટર કે પ્રાસ નહીં. લાંબી અસમાન પંક્તિઓ, જાણે કોઈ ખરેખર બોલી ગયું હોય, શ્વાસ લઈ રહ્યો હોય એવી લય.
તો એ પરંપરાગત કવિતાના નિયમો તોડી રહ્યા હતા.
બિલકુલ. અને આ ખાલી શૈલીનો પ્રયોગ નહોતો, એમની ફિલોસોફી હતી કે લોકશાહી દેશની કવિતા પણ મુક્ત હોવી જોઈએ, બંધન વગરની, બધાને સમાવતી. એમની પેલી કેટલોગિંગ ટેકનિક પણ જુઓ, લાંબી લાંબી યાદીઓ આપે અમેરિકન જીવનના દૃશ્યોની, લોકોની, વસ્તુઓની. જાણે આખો દેશ કવિતામાં સમાવી લેવો હોય.
વાહ, અને વિષયો, એમાં શું નવું હતું?
પહેલું તો લોકશાહી સમાનતા. દરેક વ્યક્તિ, દરેક કામ, દરેક અનુભવ મહત્વનો છે. પછી સ્વની ઉજવણી. હું મારી જાતને ઉજવું છું અને મારી જાતને ગાઉં છું.
હા, સોંગ ઓફ માય સેલ્ફની શરૂઆત.
એમાં એ કહે છે કે મારામાં જે અણુ છે એ તમારામાં પણ છે, આપણે બધા જોડાયેલા છીએ.
અને સૌથી મોટી અને સાહસિક વાત, શરીર અને લૈંગિકતાની ખુલ્લી ઉજવણી.
એ સમય આ સ્વીકાર્ય હતું? બહુ મુશ્કેલ હતું. વિક્ટોરિયન યુગ હતો. શરીરને પવિત્ર ગણવું, શારીરિક અને આધ્યાત્મિકને એક ગણવું, આ બધું બહુ ક્રાંતિકારી હતું.
અને કવિ તરીકે એમણે પોતાને કેવી રીતે રજૂ કર્યા?
એક સામાન્ય અમેરિકન તરીકે, પણ સાથે સાથે વિશાળ. હું વિશાળ છું, હું બહુલતાઓને સમાવું છું. એમણે વાચક સાથે સીધો સંવાદ કર્યો, જાણે મિત્ર હોય. એમની કવિતામાં બધા આવે, કામદારો, ઇમિગ્રન્ટ્સ, હાશિયામાં ધકેલાયેલા લોકો, બધાને સ્થાન મળ્યું.
અને લીવ્સ ઓફ ગ્રાસ તો એમણે જીવનભર સુધાર્યું અને વિસ્તાર્યું નહીં.
હા, એ કોઈ એક પુસ્તક નહોતું, એ તો જીવંત હતું. દાયકાઓ સુધી એમાં ફેરફાર થતા રહ્યા, નવી કવિતાઓ ઉમેરાતી રહી. છેલ્લી ડેથ બેડ એડિશન આવી 1891-92માં. ત્યાં સુધીમાં લગભગ 400 કવિતાઓ હતી એમાં. જાણે કવિ અને દેશ બંનેની આત્મકથા સાથે લખાતી હોય.
પછી આવ્યું ગૃહયુદ્ધ, એની શું અસર થઈ?
એ ઘટનાએ વિટમેનને હચમચાવી દીધા. એ લડવા ન ગયા, પણ વોશિંગ્ટન ડીસીની હોસ્પિટલોમાં ઘાયલ સૈનિકોની સેવા કરવા ગયા, વુન્ડ ડ્રેસર તરીકે.
એમણે યુદ્ધની ભયાનકતા નજીકથી જોઈ હશે.
બહુ જ નજીક રે. પીડા, મૃત્યુ, સહનશીલતા, આ બધા અનુભવોએ એમના પર ઊંડી છાપ છોડી.
અને એ એમના પછીના કામમાં દેખાય છે, જેમ કે ડ્રમ ટેપ્સમાં.
હા, 1865માં આવેલો સંગ્રહ ડ્રમ ટેપ્સ, એમાં યુદ્ધના શરૂઆતના ઉત્સાહથી લઈને એની કરુણ વાસ્તવિકતા સુધી. બધું જ છે. ધ વુન્ડ ડ્રેસર જેવી કવિતાઓમાં એમની સહાનુભૂતિ અને માનવતા છલકાઈ છે.
એના પછી તરત જ પેલો સિક્વલ ટુ ડ્રમ ટેપ્સ આવ્યો, જેમાં લિંકન માટેનું શોખ ગીત હતું.
હા, વેન લિલાક્સ લાસ્ટ ઇન ધ ડુરયાર્ડ બ્લૂમ્ડ, અબ્રાહમ લિંકનના મૃત્યુ પર લખાયેલું. અમેરિકન સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં એની ગણના થાય છે. એમાં દુઃખ, મૃત્યુ, પ્રકૃતિ, પુનર્જીવન બધું જ છે.
અને પેલી બીજી કવિતા જે વધુ પ્રખ્યાત થઈ, ઓ કેપ્ટન માય કેપ્ટન,
હા, એ પણ લિંકન માટે જ હતી. પણ એની શૈલી વિટમેનની લાક્ષણિક શૈલી કરતાં અલગ હતી. વધુ પરંપરાગત, પ્રાસવાળી, એટલે લોકોને જલ્દી ગમી ગઈ. પણ વિટમેનના અસલ મિજાજથી થોડી જુદી હતી.
એમના બીજા કયા કામો મહત્વના છે? પેલું કેલ્મસ ક્લસ્ટર વિશે સાંભળ્યું છે?
હા, બે કવિતા સમૂહ ખાસ છે. ચિલ્ડ્રન ઓફ એડમ, જેમાં વિષમલિંગી પ્રેમ અને પ્રજનનની વાત છે, અને બીજો કેલેમસ, એમાં પુરુષો વચ્ચેના ગાઢ ભાવનાત્મક બંધોની વાત છે. આસંજક પ્રેમ, એવો શબ્દ એમણે વાપર્યો.
આ થોડું ચર્ચાસ્પદ રહ્યું હશે.
ચોક્કસ, એમાં સમલૈંગિક ભાવનાઓના સંકેતો પણ જોવાય છે. એટલે આજે ક્વિયર સાહિત્યના અભ્યાસ માટે એ મહત્વનું ગણાય છે. એ સમયે આવી વાત કરવી એ જ મોટી હિંમત હતી.
કવિતા સિવાય એમણે ગદ્ય પણ લખ્યું છે?
હા, ડેમોક્રેટિક વિસ્ટાઝ 1871, ગૃહયુદ્ધ પછીના અમેરિકા પરનું ચિંતન છે. એમાં એમણે અમેરિકન સમાજમાં વધતા ભૌતિકવાદ અને ભ્રષ્ટાચારની ટીકા કરી છે, અને કહ્યું છે કે સાચી લોકશાહી સંસ્કૃતિ માટે સાહિત્ય અને કળા ખૂબ જરૂરી છે. લોકશાહી એમના માટે ખાલી શાસન પદ્ધતિ નહોતી, જીવન દૃષ્ટિ હતી.
અને એમની પાછળની કવિતાઓ, પેસેજ ટુ ઇન્ડિયા જેવી,
એમાં એમણે ટેકનોલોજી કેવી રીતે દુનિયાને જોડી શકે, આધ્યાત્મિક રીતે પણ એની કલ્પના કરી. એમણે ખરેખર અમેરિકન ભાષામાં અમેરિકન વિષયો પર અમેરિકન રીતે કવિતા લખી. કવિને સમાજને જોડનાર, સાજો કરનાર બળ તરીકે સ્થાપિત કર્યા.
જો એમના સમકાલીન કવિઓ સાથે સરખાવીએ તો લોંગફેલો જેવા કવિઓથી એ કેટલા જુદા પડે છે?
હા, ન્યૂ ઇંગ્લેન્ડના કવિઓની શિષ્ટ ઔપચારિક શૈલી સામે વિટમેનની શૈલી કાચી, શહેરી, વધુ લોકશાહી લાગે.
ઇમર્સન સાથેનો એમનો સંબંધ કેવો રહ્યો? શરૂઆતમાં પ્રશંસા મળી હતી ને?
હા, 1855માં લીવ્સ ઓફ ગ્રાસ મળ્યા પછી ઇમર્સને એમને પત્ર લખીને અભિનંદન આપ્યા હતા. પણ વિટમેને એમની પરવાનગી વગર એ પત્ર પછીની આવૃત્તિમાં છાપી દીધો.
અચ્છા, થોડા ઉતાવળા હતા પ્રચાર માટે?
કદાચ, પોતાના કામને લોકો સુધી પહોંચાડવાની ધગશ હતી.
અને એમિલી ડિકિન્સન, બંને ક્રાંતિકારી પણ સાવ અલગ.
બિલકુલ, વિટમેન જાહેરમાં, ડિકિન્સન એકાંતમાં, પણ બંને અમેરિકન કવિતાને નવો રસ્તો બતાવ્યો.
એમના જીવનકાળ દરમિયાન એમને કેવો પ્રતિસાદ મળ્યો, સ્વીકૃતિ મળી?
મિશ્ર પ્રતિભાવ હતો. ઇમર્સન, થોરો જેવા થોડા લોકો એમની પ્રતિભા સમજ્યા, પણ મોટાભાગના વિવેચકો અને વાચકોને એમની કવિતા અઘરી લાગી, બંધારણ વગરની લાગી, અને શરીરની વાતોને કારણે અશ્લીલ પણ ગણાવી.
સરકારી નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવેલા ને?
હા, અશ્લીલ પુસ્તક લખવાના આરોપસર. એ સમયે એમને બિન અમેરિકન સુદ્ધા કહેવામાં આવ્યા હતા.
પણ યુરોપમાં એમને વહેલી ઓળખ મળી, ખરું ને?
હા, એ રસપ્રદ છે. બ્રિટનમાં રોસેટી, સ્વિનબર્ન, ઓસ્કર વાઇલ્ડ જેવા લોકો એમના પ્રશંસક બન્યા. કદાચ ત્યાંના લોકોને એમને તાજગી અને અલગ અંદાજ ગમ્યા હશે.
તો એમની ખરી કદર તો પછીથી થઈ.
હા, 20મી સદીમાં આધુનિકતાવાદી કવિઓ પાઉન્ડ, ક્રેન, વિલિયમ કાર્લોસ વિલિયમ્સ એમને પિતામહ માન્યા. મુક્ત છંદ અને અમેરિકન ભાષાના પ્રયોગોની કદર થઈ.
અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એમનો પ્રભાવ પડ્યો.
ખૂબ જ. લોર્કા, નેરુદા, પેસોવા જેવા મહાન કવિઓએ પ્રેરણા લીધી. અમેરિકામાં બીટ જનરેશને તો એમને પોતાના આદર્શ બનાવ્યા.
એલન ગિન્સબર્ગની હાઉલ અને અ સુપરમાર્કેટ ઇન કેલિફોર્નિયા.
હા, એમાં વિટમેનનો સીધો ઉલ્લેખ છે. એમને વિટમેનમાં બળવાખોરી, સામાજિક ટીકા અને મુક્ત અભિવ્યક્તિનું પ્રતીક દેખાયું.
હાર્લેમ રેનેસાન્સ, નારીવાદી અને LGBTQ+ ચળવળો પર પણ એમનો પ્રભાવ રહ્યો.
ચોક્કસ, એમની શરીરની ઉજવણી, ઈચ્છાઓનું નિખાલસ ચિત્રણ, હાંસિયામાં ધકેલાયેલા લોકો માટેનો અવાજ, આ બધું પાછળથી આ ચળવળો માટે મહત્વનું બન્યું.
એટલે એમનો વારસો આજે પણ કેટલો જીવંત છે. કવિતા, નવલકથા, ફિલ્મ, સંગીત, બધે જ એમની અસર દેખાય છે. એમના વિષયો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
હા, લોકશાહી, વિવિધતા, પર્યાવરણ, શહેર, માનવીય જોડાણ, આ બધું જ. ચાલો એમની કેટલીક પંક્તિઓ યાદ કરીએ.
હા જરૂર, પેલી સોંગ ઓફ માયસેલ્ફની શરૂઆત જ કેટલી અદ્ભુત છે.
હું મારી જાતને ઉજવું છું અને મારી જાતને ગાઉં છું, અને હું જે માનું છું તે તમે પણ માનશો, કારણ કે મારામાં રહેલો દરેક અણુ તમારામાં પણ એટલો જ સારો છે. આનાથી વધુ લોકશાહી અને સમાનતાવાદી શું હોઈ શકે?
અને પેલી પંક્તિ, શું હું મારી જાતનો વિરોધાભાસ કરું છું? ભલે, તો હું મારી જાતનો વિરોધાભાસ કરું છું. હું વિશાળ છું, હું બહુલતાઓને સમાવું છું. આજના જટિલ સમયમાં કેટલી સાચી લાગે છે.
બરાબર, વ્યક્તિ અને સમાજની અંદર રહેલી જટિલતાનો સ્વીકાર. અને પેલું વાક્ય, યુનાઇટેડ સ્ટેટ્સ પોતે જ અનિવાર્યપણે સૌથી મહાન કવિતા છે. અમેરિકા પ્રત્યેનો એમનો પ્રેમ અને દ્રષ્ટિ દેખાય છે.
અને લિંકન માટેના શોકદીતની શરૂઆત, જ્યારે છેલ્લી વાર આંગણામાં લીલાક ખીલ્યા હતા, કેટલી ભાવાવહી છે. દુઃખ, સ્મૃતિ અને જીવનચક્ર.
આઈ હિયર અમેરિકા સિંગિંગમાં એમણે સામાન્ય કામ કરતા લોકોના ગીતો સાંગળવાની વાત કરી. સુથાર, મિકેનિક, માતા, બધાના સૂર મળીને અમેરિકાનું ગીત બને છે. વિવિધતામાં એકતા.
અને સાદગી પર એમનો ભાર હતો. કળાની કળા એ સાદગી છે. કદાચ એટલે જ એમની ભાષા આટલી સહજ લાગે છે.
એમના જીવનની કેટલીક રસપ્રદ વાતો પણ છે, જેમ કે એમણે લીવ્સ ઓફ ગ્રાસ પહેલા વર્ષો સુધી પરંપરાગત લખાણ લખ્યું હતું.
હા, પેલી લાંબી પૂર્વભૂમિકા અને પહેલી આવૃત્તિ જાતે થપાવી, વેચી, ઇમર્શનનો પત્ર પણ વાપરી લીધો.
અને ગૃહયુદ્ધમાં સ્વયંસેવક તરીકે કામ કર્યું એ એમના જીવનનો સૌથી મહત્વનો અનુભવ હતો, એવું એ કહેતા. પછી પેલી સરકારી નોકરી ગઈ.
1873માં લકવાનો હુમલો થયો, પછી એ કેમ્ડેન, ન્યૂજર્સી રહેવા ગયા.
હા, જીવનના છેલ્લા વર્ષો ત્યાં જ વિતાવ્યા. પણ ત્યાં એ ગુડ ગ્રે પોએટ તરીકે ઓળખાતા થયા. ઓસ્કર વાઇલ્ડ જેવા લોકો પણ એમને મળવા આવતા.
એમના કામ પરથી સંગીત રચાયું, ફિલ્મોમાં સંદર્ભ આવ્યા, ડેડ પોએટ સોસાયટી, બ્રેકિંગ બેડ.
હા, એમનો પ્રભાવ બહુ વ્યાપક રહ્યો છે. જોકે એમની કવિતાને બીજા માધ્યમમાં ઉતારવી સહેલી નથી.
તો આ બધી વાત પછી શ્રોતાઓ માટે આપણે શું વિચાર મૂકી શકીએ?
કદાચ એ કે વિટમેને જે રીતે દરેક વ્યક્તિ અને વસ્તુ પ્રત્યે સહાનુભૂતિ બતાવી, બધા વચ્ચેના જોડાણ પર ભાર મૂક્યો, એ દ્રષ્ટિ આજના આપણા ઘણીવાર વિભાજિત લાગતા સમાજ માટે શું અર્થ ધરાવે છે? આપણે એમના જેવી સર્વસમાવેશી નજર રાખી શકીએ?
અથવા એમ પણ વિચારી શકાય કે આજના ડિજિટલ ઘોંઘાટ અને ભાગદોડમાં વિટમેનની જેમ આપણે પણ રોજિંદા સામાન્ય અનુભવોમાં, જેમ કે એમની કવિતા ક્રોસિંગ બ્રુકલિન ફેરીમાં છે તેમ, થોડું થંભીને આસપાસની દુનિયા સાથે જોડાઈને કવિતા અને અર્થ શોધી શકીએ. શું વિટમેન એ માટે પ્રેરણા નથી આપતા?
ચોક્કસ, એક સારો વિચાર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.